أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، وباعث الأنبياء والمرسلين، الذي بعد فلا يرى وقرب فشهد النجوى، تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين وسيد المرسلين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين، من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم، بسم الله الرحمن الرحيم: لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. صلوات. السلام عليكم ورحمة الله وبركاته. We are into our 7th night of the month of Muharram. And if you were to just reflect on the past month of how it has passed, and then reflect on these last 6 nights of how they have passed, that it appears as if it was just yesterday that we had started the first of the lectures of this month of Muharram. And all of a sudden we are already into the 7th night. And before you know, we finish off the Ashra. This is a small indication of how fast a person's life just goes. And before we realize, we come to a stage of a situation, of a circumstance, as was experienced by Salman Farsi last night, where all of a sudden we find ourselves facing a time, a phase, when we are asked, "Hiya, come on, let's go. Your time is up." Last night we had spoken about that phase in a person's life of the Akhirah in Barzakh, whereby an angel comes and forces a person to write down all his a'mal and all his deeds to such an extent, it is so meticulous, it is so comprehensive, it is so all-encompassing, that when man sees what has been dictated to him, and when he reads what has been written by him upon the dictation of Roman or Munabbih, all of a sudden he comes out in speech, "Ma li hadha al-kitab la yughadiru saghiratan wala kabiratan." What kind of book is this? It has not missed out a small thing, nor has it missed out a big thing from my life. And then it really becomes so important when you see that entire incident of Imam Khomeini coming to Sayyid Ahmad and saying, you raise your hands and it is being written down. With this thing being there in our minds, we have to realize when it is said the entire life will play before you, this is exactly what will take place. Every moment of a person's life in the akhirat will be played before him, as if a videography has been done in a person's life. We have to realize that video camera, the camcorder, has been focused into each and every person's life, from the time he is born till the time he will go into the grave. Just as when we see this camera in front and we become conscious of the camera, it becomes imperative that we should become conscious of that eyes of God that look at us every moment of our life. You remember when we go into our into the wedding receptions, and I give this example to my IRE students in school, that when it is said, Imam Khomeini would say that alam mahzar khuda ast wadar mahzar khuda isyan nakunid, this entire world is as if in front of Allah subhanahu wa ta'ala, and when everything is in front of Allah subhanahu wa ta'ala, make sure you don't disobey God in front of him. The entire example of this is exactly like this, that when we are sitting in a wedding reception eating food or the walima, till the time there is no one looking at us, we are sitting among friends, we pick up those pieces of cuckoo and start biting as if it is nobody's business. But the moment somebody comes with the camera and puts it on your face, immediately you become conscious. That piece of flesh, you put it into the ground, pick up the tissue paper, start wiping your face. You put a show of sophistication, because you don't want you to be caught yourself on television, on tape, on video, eating the way you eat at home. So what do? You become conscious, you drop that piece, you pick up the tissue, you use your fork, you use your spoon, till for long that as the camera is there. Once it is gone, the fork, the spoon, the tissue is all gone, pick up with your hand and start grabbing. This is what we need to understand, that camera is there all over. And every single action of ours is being recorded, will be replayed to us. We will be forced to see, write, read, we like it or not. But now we are going on to the next stage. And as we had promised last night, the first phase in the akhirat that we see when we go into the grave is the meeting of Ruman. And those entire incident that took place with Salman Farsi. We move a step further. The next step further is, as Salman says, as soon as Ruman goes outside. We had mentioned Ruman was the angel that was there to do a work for Munkar and Nakir. He was there to prepare a dossier. He was there to prepare a file. He comes, he talks, he makes a person write. After that, the entire file, he goes out. He goes out and tells Munkar and Nakir, I have done the work for you. This man that is there, if he is a good man, he says he is Muhibba Ahlul Bayt. He is a good servant of God. He is an obedient servant of God. Munkar, Nakir, be careful how you behave with him. He is of the awliya, he is of the friends, he is of the wali, he is of the muhibbin of Ahlul Bayt. Be careful how you behave with him. Be kind, be comforting, be compassionate, don't be harsh, go inside. But if the person is a disobedient servant of God, he says, hiya, go and do whatever you want. Hada aduwullah, he is an enemy of God. Go and deal with him as harshly as you can and as strictly as you can. The field is open for you. But before, and that's what Salman said, the person who had died when was communicating with Salman, he's saying, when Ruman went, Atani Munkar wa Nakir, and Munkar and Nakir enter into the grave. But here I want to stop over here and push this issue about Munkar and Nakir to another 15 to 20 minutes. Because there's another incident. Not an incident. There's another aspect about akhirat we need to understand. If we don't understand, the subsequent lectures will not be understood. And what is this aspect? We just halt our tape that is playing between the going out of Ruman, coming in and of Munkar and Nakir. We just digress from here to address another issue of akhirah. And this issue of akhirah is seen before a person is put into the grave, when a person is put into the grave, and after a person is put into the grave, when he is going to get up on the day of judgment. This ideology that is there. And what is this ideology? It is something that is an essential of religion. You like it or not,
I like it or not, I have to believe in it. And this is something which is referred to in English as personification of deeds or tajassumul a'mal. What is this personification of deeds? What is this tajassumul a'mal? It is the belief of the Shiite faith, and to a certain extent even the beliefs of the Sunni faith. They have certain differences in this ideology. We stick to our belief. It is our belief from the Quran and from the ahadith of the Masumin that we believe in something which is referred to as personification of deeds. Tajassumul a'mal, meaning what? Every act that we do, whether it is a good act, whether it is a bad act, whether it is of the hasanat, whether it is of the sayyiat, whatever act we do, the first majlis and the second majlis, we have said everything has a zahir and everything has a batin. The zahir, which is the manifest form, can be seen. The batin, which is not the manifest form, which is hidden, cannot be seen. Everything has a zahir, everything has a batin. The deeds that we do also has a zahir, and the deeds that we do also has a batin. Whether it is a good deed, there is a zahir. Whether it is a good deed, it has a zahir and a batin. If it is a bad deed, it has a zahir and a batin. A good deed, you put my hands into your pocket, take out 100 shillings and give it to a faqir. This good deed has two faces. One that we see, putting our hands into the pocket and giving the money. And another thing, which is batin. This is that batin that I want to talk about. Similarly, eating the food, eating the wealth of an orphan. That is when somebody usurps the property of an orphan. That money that comes and snatches from this person, snatches from the orphan. It has two faces. One that you see, the zahir, the actual snatching of the money. And one batin that you cannot see. What is there in the batin is that, and this is the Shiite faith, whatever acts you do is personified in the form of some deed, into the form of a certain design, into a certain form that comes to us. So probably this sadaqah that you give on the day of judgment, in the barzakh, before death, after death, before you go into the grave, it will appear to you in a certain form. That money that you have taken from the orphan, you may think you have taken money, and you may think you are drinking a Coca-Cola from it. That is the zahir. That batin would be the fire of hell that is going into your stomach. So all our deeds that we do, in addition to the zahir act that we do, have a batin act which takes a specific form, which takes a specific shape. It could be the shape of an animal if it's a bad deed. It could be the shape of a reptile. It could be the shape of a crocodile. It could be the shape of a donkey. It could be the shape of a snake if the act is bad. That snake will come to haunt you after we go into the akhirat. But at the same time, if you have been doing good things, if I have been doing good things, that good thing will be personified in the form of a figure, in the form of a shape. It could be the shape of a beautiful man. It could be the shape of a beautiful girl. It could be the shape of a young boy who would come to help you in the akhirat. This is called personification of deeds. That means the deed is taken and given a person to go and help the person who's doing. Or the deed is taken, converted into an evil form, go to the person who has been troubling. And this is one of the fundamental basis and beliefs of the Shiite faith. And this is what something, this is what is said in Surah Ali Imran, verse number 30, when he says, وَيَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَا عَمِلَتْ مِنْ خَيْرٍ Muhadara. And remember the day when every nafs, whatever act he has done, whether it is a good act, amilat means khairin, muhadara, aw means su'in, a person having done good deed or bad deed. Quran says a day will come when we will give this deed a form, a figure, a shape. At that time, when that shape will come before man, and when he sees his evil deeds, تَوَدُّوا لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا. When those deeds are brought before him, and when those deeds happen to be evil deeds, this man will say, Baba, take these deeds away from me. Give him a distance far away from me. I have nothing to do with him. Allah says, that deed will not go, it will stay with you. Listen to these stories. This is a story narrated by Sheikh Baha'i. Just to make you understand what personification of deeds mean. What tajassumul a'mal mean. Tajassum means to give jism, to give body. Personification means the deed is taken, given a person, given a form, sent out to the man. This is what you have achieved. Bear with him up to the day of judgment. Sheikh Baha'i, a very Jalilul Qadr alim in the Shiite world, written innumerable books, a master and expert in several fun, in several sciences. He was good in aqaid, he was good in kalam, he was good in fiqh. These are religious knowledge. He was good in astronomy. He was a magnificent architect, an ingenious architect. He was the one who studied magic as the requirement of that time. It is haram to study magic. It is haram to do magic. Not to study. It is haram to do magic. And if you feel that learning magic will force you to do it, it becomes haram to learn it also. But he learnt magic during his lifetime, because in the course of his life, a man had stood up claiming himself to be a prophet. That man was a magician. He was a sorcerer. He would do magic and convince the people, look, I've got the power of God. I am the prophet of God after the holy prophet. When Sheikh Baha'i realized that he was a fraud and he was using magic to fool the people, he learned magic and nullified that magic, then by means of magic sent him to Jahannam in order to save the Muslims from getting deviated. But an architect he was, not just a religious scholar, even secular education he had obtained to such an extent that even now the feats that he achieved in architecture remain unparalleled, remain ununderstandable by the experts in the field of architecture even today. You go to Isfahan, those who have gone to Iran for ziyarat. In Isfahan there is a public bath by the name, which in Arabic and in Persian it is called Hammam. The entire huge public bath, in the olden times there would be this public bath where people would go and take shower. And you would need to keep a lot of fuel running to keep that water warm. Sheikh Baha'i designed an architectural masterpiece whereby the huge hammam, all the water of the entire hammam was being kept 24 hours warm by the help of just one candle. One candle was used, but the architectural ingenuity was used to such an extent that it would keep for 24 hours a day the water in that huge hammam hot. One candle. Those who go for Hajj, these are things that is not very well known or spoken. When you go for Hajj, one difference between the Sunni brothers and ourselves is the way we do tawaf. We have to do tawaf according to our fiqh. When we are doing tawaf around the holy Kaaba, one thing that is very important is that the left shoulder should not move out from the direction of the Kaaba. So whatever way you turn, the left shoulder has to be in turn, in line, parallel to the Kaaba. If for some reason your left shoulder moves away from the Kaaba, you have to retrace your steps and start all over again. Because the duration that you travel with your shoulder away from the Kaaba do not count for the tawaf. You have to come back again and start again. That is one of the rulings of fiqh. One of the things that is being that usually told to those hajis or would-be hajis is that, how do you, in that rush, those who have gone there, know it's so difficult to maintain your level. Because the rush is so much, you are in far extreme of the circumference of the mataf, the place where you do tawaf. How do you know that your shoulders are towards the Kaaba? It is said, at every corner of the Kaaba, you will see two pillars. You will see two pillars. Whenever you turn at every corner, as soon as you turn from this corner, you will see two pillars in front. As soon as you turn from the other corner, you will see two pillars in front. The khususiyat of those pillars are that. And scholars, when they take you for Hajj, will tell you, you want to be certain that your left shoulder is facing the Kaaba, keep yourself always in between those two pillars. So whenever, the problem comes usually when you're turning. Because when you're turning, you don't know whether your shoulder has moved away from the corner. The solution is given that whenever you're turning, look at the two pillars. If you find yourself between the two pillars, rest assured your shoulders will be facing the Kaaba. You turn the other way, there'll be two pillars facing you. If you place yourselves between the two pillars, you can be sure that your left shoulder will be facing the Kaaba. You know who designed the foundation of those pillars? Sheikh Baha'i. At those time, in the ancient time, the architectural ingenuity of this man was such that he knew that if the problem would arise, one way would be to put up those pillars that wherever a person is turning, if he looks between the pillars and finds himself between the pillars, he knows his left shoulder will be toward the Kaaba. The foundation was raised by Sheikh Baha'i. Yes, it has been built up by the Ahl-e Saud, but the foundation of these pillars were laid by this architectural masterpiece and genius of Sheikh Baha'i. He is narrating the story. He's saying, I have been narrated this story by somebody who's very close to me. Very authentic. What does he say? He's saying, this person once narrates to Sheikh Baha'i, I was going to Wadi al-Salam, the Qabristan in Najaf, for the ziyarat of the Qubur. My relatives, my friends, as I was going there and I was standing, I was reciting the ziyarat. All of a sudden, the Qabristan was kabisa empty. Nobody except myself. As I am reciting the ziyarat, all of a sudden, a very beautiful fragrance comes into my nose. The likes of which I've never heard. The likes of which I've never smelt before. I have smelt so many perfumes. But this was so beautiful. All of a sudden it came to my mind, this could not be from this world. I look around to see where is the smell coming from. So I see from the gate of the Qabristan a person coming. Beautiful clothes. Fair. Handsome. Very elegant. Walking, and I'm looking at him, mashallah, what fragrance, what khubsurti Allah has given him. He comes, goes near a grave. Surprise, surprise, all of a sudden he disappears inside the grave. Sheikh Baha'i's friend is saying, nonplussed. He goes, steps on the grave, suddenly into the grave. I rub my eyes, am I seeing something wrong? He says, probably don't know what happened. He says, I continue reciting my ziyarat. All of a sudden, I smell a fragrance so obnoxious that the likes of which I've never smelt in this world. Foul odor, the likes of which never in this world. The garbage cans that we have in our house for 15 days, not taken by Taka Taka. Worse than that. Never have I smelt it. Seeing, I look around, where is this coming from? And I see this is coming from a dog. A dog, absolutely horrific in appearance. Large, black, foul smelling, entering from the gate. And I'm wondering, where is the gatekeeper? Why is he not stopping this dog from coming in? But the dog comes. Said, hi, the dog is coming. What surprises me was that this dog comes, goes towards the same grave that man went inside. When I'm seeing this dog go to the grave, suddenly, all of a sudden, he puts his feet onto the grave inside. Now this person says, I began to feel scared. What is this? Man comes, enters into the grave, disappears. I go to the grave and see there's no fracture of the grave. It's as complete as before. But the man has gone inside. The dog has gone inside. Saying, what is happening? He says, I come back to the grave where I was reciting ziyarat. All of a sudden, I hear shouting and shrieking. And as I hear shouting and shrieking, I realize it is coming from that same grave where that man had gone, where the dog had gone. And suddenly I see that man come out. But now that he comes out, he's in an entirely different state. He's in an entirely different state. He's no longer that elegant, beautiful clothes, fresh face, fragrance. No, I see him, he's bleeding all over his face. His hair disheveled. His clothes torn. He's bleeding from all his body. Blood dripping, staggering and falling. He's slowly moving out of the grave towards the gate. He's saying, I couldn't take it anymore. I rushed. I said, yeah. Abdullah, oh servant of God, wait. I put you upon the oath of God. Tell me, who are you? What is this going on? I see you come in a beautiful state, go inside. I see you are followed by a dog, go inside. I hear shrieking and shouting. I see you coming out in this state. Who are you? For the sake of God, tell me. He turns and says, you know who I am? He's saying, I am the good deeds of this man who is buried. God has given me a form and sent me, go and help this man in the grave. This man was supposed to be helped by me in the grave. But Allah subhanahu wa ta'ala collected his good deeds, made it in the form of man, which is me, and sent me to him. At the same time, the adalat of God also made sure that all his bad deeds were represented by a foul-smelling, obnoxious, horrific-looking dog, and he came inside. As soon as that dog came inside, he told me, you move out, I'm supposed to stay with him over here. I told him, no, I'm supposed to stay. There was a quarrel between us. But unfortunately, because this man was not a good man, he made his amal were very less, as a result of which I was very weak, and his sins were more, as a result of which the dog was powerful. When we entered into a fight, the dog injured me and pushed me out of the grave and says, out you go, you don't have place over here, I am going to stay with this man up to the day of judgment. This is called personification of deeds. Personification. And this is the reason you have a tradition from the Holy Prophet which says, a person by the name of Qais comes to him, says, Ya Rasulullah, tell me, what is this tajassumul a'mal? What is this that all the a'mal take the shape and come to man? He's saying, Ya Qais, la budda laka min qareenin. Every person that dies has a friend who accompanies him into the akhirat. A big hadith, I'm translating it. He's saying, la budda laka ya Qais min qareenin yudfanu ma'ak. La budda, surely, definitely, verily, certainly, categorically, there will be somebody, there will be a qareen. Qareen means a friend. Look what kind of a friend. A friend will definitely be there with you in the grave. But the amazing thing is that he will be buried with you when you die. So when you die and you are buried, your friend will come and be buried with you. But the fact that is to be interesting to be noticed that while you are dead and you will be buried, he will be buried while he is alive. If your friend is good, you will be comforted by his company. If your friend is bad, he will trouble you in the grave. Remember, when you are being resurrected, you will not be resurrected alone. You will be resurrected in companionship with this friend of yours. And he will be resurrected in companionship with you. If he has been good, you will be happy. If he is bad, you will feel sad and feel frightened. You know who that man is, Qais? Your a'mal, a'maluka ya Qais. Your deeds will be there with you, you like it or not. If they are good, you will be happy with it. If they are bad, you will not be happy with it. Because they will take the shape of this dog and torment you and punish you and torture you up to the day of judgment. Bula masas. There is no escape from it. And that is why it is said that even before a person is put into the grave, three things of this world personify themselves before this man who's dead. Tradition of the Holy Prophet, huh? Three things personify themselves before this man, before even he's put into the grave. As soon as it's left, the qabzaru is taken. The ruh is done, is taken, it's seized. Three things manifest themselves before him. One, his wealth, in the form of man. Second is children. Third, his a'mal. At the time when a person is dead, he will find three bodies, three persons, three figures standing before him. One will be his wealth. Who are you? I'm your wealth. Can you help me? Now that I see Malakul Maut, now that I see the problem that I'm going to face, can you help me? The whole life I've spent trying to accumulate you. He's saying the only thing, the wealth will say, the only thing I can help you, my friend, is I will give you enough money, enough from myself to buy you a kafan. More than that I cannot give you. You cannot give me a whole life after you. Sorry, this is where my responsibility, my domain stops. He will turn to his children. My children, Wuldi, oh my children, whole life I've spent after you. I took loans from the Jamaat, from the bank, from here, from there, to make you study. You became an MBA, you became a manager, you became this, you became this, seven-figure salaries that you were earning in the US. How can you help me? That man will say, who's representing in personification of the children, Baba, don't worry, we are there to help you. We will take you from the, when you die, we will take you. We will give you ghusl. We will give you hunut. We will give you kafan. We will carry you. We will put you to the grave. Baba, I need you after that. After that, we cannot help you. This is where we stop. Whole life after you, I compromise the halal and haram so that you would be happy. You wanted to go to Cornell University. I put my money for my fixed deposit earning 10% interest. I took it out and gave it into the market at 15% interest so that you could study in Cornell. Now you leave me alone. Baba, we cannot do this. This is where our domain stops. Then he will turn to the third man, the riwayat says, who is very lager, who is very thin. When he looks at him, who are you? Saying, I am your deeds, your a'mal. I don't want you. La masas, I am there with you. You like it or not, I am there with you. Please go away. I see you, I land into trouble. Saying, I am going to stay with you whether you like it or not. I am going to be there with you when you are given kafan, when you are given dafan, when you are put into the grave, when Malakul Maut comes, when the Akhirah starts, when you are resurrected, when the Azab is starting, in heaven, in hell, I will be there with you. He will say, I don't want you, go away. He saying, you cannot do without me. La budda laka ya qais min qareen. You have to have a companion with you. Your deeds. This is called personification of deeds. અને કેટલું થયું છે આપણી પાસે કે આવા વાકયા છે, પણ આ ફક્ત તમને સમજાવવા માટે, કારણ કે આગળ જઈને તમે જોશો કે કાલની મજલિસ, પરમ દિવસની મજલિસ, શબે જુમાની મજલિસ, ઘણા બધા એવા એવા વર્ણનો આવશે, ડિસ્ક્રિપ્શનો આવશે કે જેમાં આ વસ્તુ હશે. કન્ફ્યુઝ નહીં થતા કે આ કેવી રીતે થઈ શકે, કેવી રીતે થઈ શકે. આ આપણો અકીદો છે, મુસલમાતુદ્દીન. યકીનન થવાનું છે, યકીનન થવાનું છે. પણ આ વાત કમ્પ્લીટ થઈ ગઈ. સલમાન નો માણસ કીધેલો એને, એમને ઓલો મરેલો માણસ, કે રૂમાન ગયો મુનકરન નકીર આવ્યા, લેટ સ્ટાર્ટ. પણ આ સ્ટાર્ટ કરવા પહેલા એક યા બે પોઈન્ટ તમને મને સમજાવું છું. જો ક્યારે ક્યારે શું થાય છે, મારી પ્રોબ્લેમ તમને બયાન કરું કે જો પણ ઝાકીર બેસીએ બયાન કરવા માટે પ્રોબ્લેમ આવે છે. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ અત્યારે માણસ એન્ટર થાય, હમણાં કોઈ માણસ એન્ટર થાય અને એમને કહેવામાં આવે, ડિસ્ક્રાઇબ કરો અત્યારે આ હોલમાં શું થાય છે, તો એ જોશે. પહેલો ઝાકીર જે છે બયાન કરે છે, વન. સેકન્ડ, ધ કેમેરા ઇઝ રેકોર્ડિંગ, ટુ. થર્ડ, ધ લાઇટ્સ આર ઓન, થ્રી. The fans are moving, four. People are sitting and listening, five. અત્યારે જ્યારે અંદર આવ્યો, આ મોનિટર કર્યો, આપણે એને કહેશું અત્યારે ડિસ્ક્રાઇબ કર. તો વેન હી સ્ટાર્ટ ડિસ્ક્રાઇબિંગ, પેલો કહેશે મૌલાના શેખ મજલિસ પડે છે. પછી કેમેરા જે છે એ કેચ કરે છે, માણસો સાંભળે છે, પંખો ચાલે છે, લાઇટ ચાલુ છે. સાંભળવા વાળા, બાર વાળા કોઈ હોય, એમને શું લાગે કે પેલા શેખ બોલતા હતા, પછી કેમેરા કેપ્ચર કરતું હતું, પછી માણસો સાંભળતા હતા, પછી ફેન ચાલતું હતું અને લાઇટ બળતી હતી. એમને શું લાગશે, એક પછી એક થાય છે, એક પછી એક થતું નથી, સાઇમલ્ટેનિયસલી થાય છે. પણ જયારે બયાન કરવાની વાત આવે છે, તો કોઈ વસ્તુ પહેલું આવે, કોઈ વસ્તુ બાદમાં આવે. હું જયારે બયાન કરું છું, એવી જ પ્રોબ્લેમમાં આવું છું. ક્યારે જયારે હું હદીસોનું જે જોઉં છું અને મારા સામે જે પિક્ચર છે, આ બધી વસ્તુ સાઇમલ્ટેનિયસલી થાય છે. પણ જયારે વર્ણન કરવું હોય, તો મને કોઈને વસ્તુ તો પહેલું કરવું પડે. તમે એમ નહીં સમજતા કે આ જયારે વાત થાય છે, તો આ પહેલું થશે અને આ સેકન્ડ થશે અને આ થર્ડ થશે. નહીં, ક્યારે ક્યારે વસ્તુ સાઇમલ્ટેનિયસલી થાય છે, સાંભળજો. હમણાં આ જયારે વસ્તુ બધી થાય છે, કે પેલા શેખ કીધા કે મલકુલ મૌત આવે છે, પછી માણસો લઈ જાય છે, પછી આ ત્રણ ફેસ આવે છે, પછી અંદર નાખવામાં, આ સાઇમલ્ટેનિયસલી થાય છે. પણ વર્ણન કરતા ટાણે, બયાન કરતા ટાણે, મને કઈ પ્રેસિડેન્સ આપવું પડે છે. પણ જયારે તમે પિક્ચર જુઓ અને તમારી સામે પૂરું મંજર હોય, તો તમે જોશો સાઇમલ્ટેનિયસલી થાય છે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ એ છે કે જયારે માણસ મરી જાય છે, તો એની રૂહ કબ્જ થઈ જાય છે. મને ખબર નથી કાલે કોઈના ઝહેનમાં આ વાત આવી કે નહીં આવી, પણ મારા ઝહેનમાં આવી કે શાયદ કોઈ કન્ફ્યુઝ થઈ જાય, એના પહેલા ક્લેરિફાય કરી નાખું. આપણી શું વાત થઈ? મલેકુલ મોત આવ્યા, મલેકુલ મોત રૂહ કબ્જ કર્યા, મલેકુલ મોત રૂહ કબ્જ કર્યા પછી પછી ઓલા રકીબ અને અચીદ આવ્યા, વાતચીત થઈ, રૂમાન આવ્યા, વાતચીત થઈ, તમારા ઝહેનમાં વાત આવી, અરે રૂહ તો નીકળી ગઈ છે, પછી આ વાતચીત કેવી રીતે? આ માણસ તો મરેલો છે, વાત છે કે નહીં? આપણે કીધા મલેકુલ મોત રૂહ કાઢી લીધા, પછી વાતચીત થાય છે. રૂહ મલેકુલ મોત ના હાથમાં, બોડી પડેલી છે, લાશ છે, ન જોઈ શકે છે, ન સાંભળી શકે છે, ન બોલી શકે છે. ખૂબ રકીબ અને અતીત કોને આવેલું કિતાબ વાંચાવ્યા? રૂમાન આવીને કોની સાથે લખાયવા? આ કેવી રીતે થઈ ગયું? એનું રીઝન આ છે કે જયારે રૂહ કબ્જ થાય છે પછી ખુદા પાસે લઈ જાય છે અર્શમાં, પછી રૂહ ને નીચે નાખવામાં આવે છે. જયારે રૂહ ને નીચે લાવવામાં આવે છે ત્યાર સુધી આ બધું કામ સાયમલ્ટેનિયસલી થાય છે. રૂહ કબ્જ થઈ ગઈ, બીજું મલક આવ્યો, રૂહ ને લીધું, કપડામાં નાખ્યા, ખુદાના ઝિયારત પાસે લઈ ગયા. આ વખતે આ માણસ કફન દફન ચાલે છે, રૂ આવે છે ત્યાં સુધી આને કબરમાં નાખવામાં આવે છે. જયારે માણસ કબરમાં નાખવામાં આવશે અને કબરને પૂર કરવામાં આવશે પછી અંદરની હાલત કોઈ નહીં જાણી શકે, ઇલ્લા કે ઓલું મુર્દાર અને ખુદા. એ વખતે રિવાયત કહે છે, ઇમામ અલીની રિવાયત, ઇમામ બાખરની રિવાયત, બિહારુલ અનવારમાં છે, વસાયલ શિયામાં છે, કહે છે કે જયારે માણસને કબરમાં નાખવામાં આવે છે અને પછી માણસો ચલતા જઈ રહ્યા છે ઘરે, ત્યારે રૂહ આવે છે, મલક આવે છે, ફરિશ્તો આવે છે, રૂહ ને લીએ છે, ફરી કે જિસમમાં નાખે છે એક રાત માટે. આ જ રાત છે કે જેને કહેવામાં આવે છે શબે અવ્વલ કદર થી તમે બીઓ, કારણ કે શબે અવ્વલ કબર, ઓલો મુર્દાર ફરીથી જિંદા થાય છે. કારણ કે સવાલ જવાબ થવાનો છે, રૂમાન આવવાનો છે, એને લખવું છે. જનાઝો નહીં લખી શકે, ઇન્સાન લખી શકે. આ લખવા માટે, એને બેસાડવા માટે એ જે પણ કર્યો છે લખે, પોતાની આંગળીથી મોઢામાં જે થૂક છે એનાથી લખવા માટે એને જીવત થવું જોઈએ. એ રૂહ ફરીથી જિસમમાં નાખવામાં આવે છે. જ્યારે રૂમાન જાય છે, મુનકર અને નકીર આવે. આ મુનકર નકીર મુસલમાત દીન માંથી છે. મુનકર નકીર ના સવાલ અને જવાબ જે કબર માં છે એ બધા ઉપર લાઝિમ છે કે અગર મુમિન રહેવું હોય તો આની ઉપર અકીદો રાખવો જશે. લાઝિમ, ગમે કે નહીં ગમે તમને અકીદો રાખવો પડશે. કારણ કે છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ જાફર ઇબ્ને મોહમ્મદ અને સાદિક અલૈહી સલાતુ વસલામ, છઠ્ઠા ઇમામ ની હદીસ છે, મન અનકર સલાસા ફલૈસ મિન્ના ફલૈસ મિન શિયાતના, જે ત્રણ વસ્તુનો ઇનકાર કરે, જે ત્રણ વસ્તુનો ઇનકાર કરે એ અમારા શિયામાંથી નથી. અવ્વલ મેઅરાજ, જે મેઅરાજ ને ઇનકાર કરે, રસૂલ ખુદા બોડી થી ઉપર ગયા, અસરા બે આબ્દી, સુબહાનલ્લાહી અસરા બે આબ્દી લૈલ મિનલ મસ્જિદ અલ મરામ, સૂરે ઇસરા વર્સ નંબર 1, કે રસૂલે ખુદા પોતાના જિસમથી ઉપર ગયા. જે માણસ આને ઇનકાર કરે અમારામાંથી નથી. સેકન્ડ શફાત, જે અમારી શફાત નો મુનકિર છે, ફલૈસ મિન શિયાતના, અમારા શિયામાંથી નથી. અને ત્રીજું, મુસા અલ મુસા અલતો ફિલ કબર, જે કબર ના સવાલ જવાબ ને ઠુકરાવે, રિજેક્ટ કરે, એને ઓપોઝ કરે કે આ બધી વસ્તુ નથી. છઠ્ઠા ઇમામ કહે છે ફલૈસ મિન શિયાતના, આટલું મુસલમ કે ઇમામ કહે છે આને ઉપર ભરોસો નહીં રાખો, તમે અમારામાંથી નથી. ના કીધા મુસ્લિમ, લઈસ મિન શિયાતના, અમારા શિયામાંથી નથી. પણ શું થાય છે જ્યારે મુનકર અને નકીર આવે છે? એક આલમ બરપા થાય છે ત્યાં, મુસલમાત દીન માંથી. તમે કાલે પણ સાંભળ્યા કે સૈફ સજ્જાદે ની દુઆ નંબર 3 માં ઇમામ સલવાત મોકલે છે, વસલામ અલૈકા મુનકરન વ નકીરન, મુનકર અને નકીર પર સલામ. અરે જયારે માસૂમ ઇમામ સલામ મોકલાવે છે, એમનું અઝમત તમે સમજો. એટલા માટે વારંવાર મુનકર અને નકીરનું જિક્ર આવે છે. તમે ઝિયારતે આલે યાસીન જોયું, ઉપાડી દીધો ઝિયારતે આલે યાસીન, એક ઝરિયો કે જે ઇમામે જમાનાથી નજદીક થવું, ઝિયારતે આલે યાસીન દર શબે જુમાએ જુમાના વાંચજો અને જો એનો તાસીર. ઝિયારતે આલે યાસીન એમાં જે છે આપણે અકાયદા આપણા બયાન કરે છે, ઇન નાકિરન વ નકીરન હક,
સાચી છે, અમે ગવાહી આપે છે. કેટલાઓ દુઆઓ છે આપણી પાસે,
વો મુસાઅલતુલ કબ્ર, વો મુસાઅલતુ મુનકરિન વન નકીરિન ફિલ કબ્ર હક,
કે જે સવાલ જવાબ મુનકર નકીર કરે છે એ હક છે, સ્ટોરીઝ નથી.
પણ જયારે મલકુલ મૌત મુનકર નકીર આવે છે, એક અજીબ આલમ બરપા થાય છે. કારણ કે જયારે મુનકર નકીર આવે છે, રિવાયત બતાવે છે કે જયારે રૂમાન જાય છે, મુનકર ને નકીર આવે છે, સૌથી પહેલું નજર જે મર્દ મુરાયેલા મર્દ મરી ગયેલો માણસ મુનકર ને નકીર ને જોય છે, એવું શકલ છે, એવું હાઇકલ છે, રિવાજ બતાવે છે, લાંબા લાંબા વાળ, મોટું હાઇકલ, જયારે વાત કરે તો એવી રીતે લાગે કે તુફાનમાં જયારે વાદળો ગરજે અને થંડર આવે, કેવી રીતે તમે માણસ ભયભીત થઈ જાય. એક 6 ફીટની કબરમાં અગર થંડર સ્ટોર્મની આવાજ આવે, એક એક લફ્ઝ એમના માટે એમ છે કે જેવે તુફાન આવે છે એની આંખ તમે જુઓ મુનકર નકીરની. રવાય છે બિજલી જેવી આગ જેવી ચમકે છે નાની કબરમાં, અચાનક એકલો માણસ હોય, તારીખ હોય, આ હાલતમાં આ આવી જાય, આંખમાંથી આ આંખમાંથી આગ પરસે, મોઢામાંથી ધુઓ નીકળે, લાંબા લાંબા વાળ જ્યારે આવે છે, રવાયત કહે છે આને જોશે એ જોઈને જબાન બંધ થઈ જાય છે, કારણ કે એમના સામે મલકુલ મોત અલ્લામિયાની ગાય જોવાનું એક અઝાબ. મુનકર નકીર આવે છે, જ્યારે આવે છે સૌથી પહેલી વસ્તુ જે થઈ જાય છે, માણસ ભયભીત ખૌફનાક, આવું મંજર જોઈને વાત કરવું હોય તો નહીં કરી શકે. હર જુમલો જેવી રીતે તુફાનમાં થંડર જે આવાજ આવે, બાદલની ગરજવાની આવાજ આવે ને પૂછે છે, યા અબ્દુલ્લાહ હું તારી પાસે સવાલ કરું છું, જવાબ આપ મને. અગર જવાબ આપો તો તારી આખરત સુધરી ગઈ, અગર જવાબ નહીં આપો તો અઝાબ-એ-કબ્ર હમીન અલ-આન, હમણાં જ સ્ટાર્ટ થઈ જશે. ઇમામ ને પૂછવામાં આવે છે, છઠ્ઠા ઇમામ, મુનકર અને નકીર જ્યારે આવશે તો શું સવાલ પૂછશે? ઇમામ જવાબ અજીબ આપે છે. મુનકર અને નકીર નો સવાલ કેવા હશે? યાર યબ્ન રસૂલિલ્લાહ, ઇમામ કહે છે જયારે મુનકર અને નકીર આવશે સવાલ કરશે. રાવી પૂછે છે, અસાબ પૂછે છે, કેટલા સવાલ? તો ઇમામ એક અજીબ જવાબ આપે છે. ઇમામ કહે છે 6 અને 3, 6 સવાલ અને 3 સવાલ. રિવાયતનો જુમલા અર્જ કરું છું, બધું 6 અને 3 કે 9 સવાલ કે નહીં, 6 સવાલ અને 3 સવાલ. અસાબ કહે છે સમજ્યા નહીં, 6 અને 3 9 થાય, એને 9 સવાલ કરશે. ઇમામ કહે છે નહીં, 9 સવાલ નહીં કરી શકે, આ 9 સવાલ હું નહીં કહી શકું. કેમ? કેમ કે પેલા 6 સવાલ કરશે, જે 6 સવાલના જવાબ બરાબર આપ્યા એને ફરીથી 3 સવાલ કરશે. કીધું 6 સવાલ શું? મન રબ્બુક, તારો ખુદા કોણ છે? મા દીનુક, તારો દીન કયું છે? મન નબીયુક, તારો નબી કોણ છે? મન ઇમામુક, તારા ઇમામ કોણ છે? મા કિતાબુક, તારી કિતાબ શું છે? મા કિબલતુક, તારો કિબલો કેમ છે? કયું છે, ક્યાં છે? જે માણસ આ 6 સવાલના જવાબ આપ્યો બરાબર, એને શું? એ માણસ કે જે મુમિન હોય તમારા અને મારા જેવા, જયારે આ 6 સવાલના જવાબ બરાબર હોય તો પછી બીજા 3 આવે. અગર ફેલ થઈ ગયા તો પછી હું તમને કહીશ કે શું થવાનો છે, એ આવશે. ટાઈમ છે આપણી પાસે, આજે તો ડેફિનેટલી સેટરડે છે, હું શ્યોરલી તમારી વધારો ટાઈમ લઈશ. જયારે આવે છે, સવાલ પૂછે છે, અગર 6ના જવાબ બરાબર આપ્યા પછી બીજા 3 સવાલ કરશે. કોઈ પૂછ્યું મન રબ્બુક, અલ્લાહ મારો રબ છે? મા દીનુક, અલ ઇસ્લામ મારો દીન છે? માન મન નબીયુક, રસૂલ મારા નબી છે? મન ઇમામુક, આ 12 મારા ઇમામ છે? તારી કિતાબ કુરાન, તારો કિબલો કાબા. જયારે આ પાસ થઈ ગયું બીજા 3 સવાલ, બીજા 3 સવાલ, તમે ઓલો રિયાલિટી શો જુઓ છો કે જેમાં કહે છે હુ સ્માર્ટર ધેન અ 5th ગ્રેડર, કે એનું કમ્પેરિઝન ઉર્દુમાં આવ્યું છે, ઓલું શાહરૂખ ખાન શું સ્પોન્સર કરે, એન્કર કરે છે, ક્યાં પાંચી પાસે તેજ હૈ, કરેક્ટ? તો એઝ યુ કીપ આન્સરિંગ તમારા ક્વેશ્ચન્સ જે છે,
questions tamara sakhtar thata jaye che, more difficult thata jaye che. આ છ ને તમે આપી દીધા, હમણાં તો તમારી ખબર લેવી છે. હમણાં કયો ખુદા જે તમારે નેમત આપી છે કેવી રીતે તમે સર્ફ કર્યા, પૈસા જે આપ્યા છે ક્યાં સર્ફ કર્યા. એ જ વસ્તુ જે લાસ્ટ ટાઈમ પહેલી મજલિસમાં અહીંયા નિયાઝ માટે કે અહીંયા જે છે આપણું એક્સટેન્શન માટે કે મુજરાઓ માટે કયો હમણાં ખબર પડવી જોઈએ. એક સેકન્ડ, પૈસા જે તમને ખુદા આપ્યા છે, એક તો પહેલું જે છે જનરલ જેને અમત, પૈસા, બચ્ચા, બાયડી, ઇજ્જત, શોહરત, શાન, બધું બધુંનું વર્ણન આપો. પછી ખુસુસન પૈસા ક્યાં વાપર્યા. અને ત્રીજું, પેલું કીધું તમારા નિયમત ક્યાં વાપર્યા, સેકન્ડ તમારા પૈસા ક્યાં વાપર્યા, થર્ડ તમારી જવાની ક્યાં વાપરી. 60 વર્ષ નો બૂડો લાકડી લઈને ચાલુ, કોઈ છોકરી મને નહીં જોવે તો હું એને નહીં જોતો, શું પ્રોબ્લેમ. હું જયારે જવાન અને રૂપાળો અને 5 છોકરી મને જોવે અને હું મારી નજર નીચે કરું તો આ પછી કહેવાય આફરીન. જવાની કેવી રીતે સર્ફ કરી. પણ જયારે આ સવાલ પૂછવામાં આવે છે, તમે તસવ્વુર કરો સવાલને નહીં, સિચ્યુએશનમાં. ઇટ ઇઝ ધ સિચ્યુએશન દેટ ક્રિએટ્સ ફિયર ઇન ટુ ધી હાર્ટ. તમે અગર કોઈ હોરર મૂવી જુઓ, તમે મૂવી જોતા હશો હોરર મૂવી, તમે ના નહીં પાડો. હોરર મૂવી તમે જોતા હશો, અગર મ્યુઝિક હશે અને ધોસ ફ્લેશ એન્ડ સ્ટ્રોંગ મ્યુઝિક આવે તો તમે ડરી જાઓ. પણ તમે અગર તો મ્યુટ કરો તો આરામથી તમે એવી રીતે જોવો જેવી રીતે કોમેડી ફિલ્મ જોતા હો. એ મ્યુઝિક અને ઇફેક્ટ છે કે જે માણસને ડર દિલમાં નાખે છે. તમે તસવ્વુર કરો 6 ફીટની કબર, કોઈ રિશ્તેદાર નહીં, એવી હાલત કે પહેલા ક્યારે જોયો નહીં હોય, અને આ હાલતમાં એક અઝીમુલ હૈકલ માણસ, ખૌફનાક દેખાડવા વાળો, એક એક લવ્ઝ એવું લેવતે લાગે કે થંડર સ્ટોર્મ થાય છે. અને એ હાલતમાં શું થાય છે, માણસની જબાન બંધ થઈ જાય છે, અકલ કામ નથી કરતી, બોલવા ચાહે છે જબાન નથી હડતી, ખૌફ એટલો તારી છે અહીં માણસ ઉપર. આ બધું ફલસફો આપણને સમજવું છે આ તલકીનનું. જ્યારે માણસ મરી જાય છે અને કહેવામાં આવે છે બે વખત તલકીન પડો, એક વખત કબરમાં, બીજી વખત જ્યારે નીકળતા થાણે પડો. તમે શું કહો છો તલકીનમાં, ઇસ્મા ઇફહમ એને હણાવો છો તમે, ઇસ્મા એ માણસ સાંભળ, ઇફહમ એ માણસ સમજ. શું પછી બધા અકાયદ આપણે બયાન કરે છે, તારો ખુદા એક છે અલ્લાહ, તારો રસૂલ રસૂલ છે, તારા ઇમામ અઈમી અલી છે અને 11 છોકરાઓ છે, આ છે આ છે. નાર હક છે, સવાલ કબર નકીર અને મુનકર હક છે, અઝાબ હક છે, જન્નત હક છે, નાર હક છે. આ બધી સાચી વસ્તુ આપણે કહેવામાં આવે છે શાના માટે, એનું ફલસફો એ છે કે એ શખ્સ જ્યારે, એ શખ્સ જ્યારે મલકુલ મોત મુનકર નકીરને જોય છે તો બધું ભૂલી જાય છે. એટલા માટે કહેવામાં આવે છે એને વારંવાર હળાઓ અને કયો કે જ્યારે આવે તો આ કેજે, વઈદા અતાક મલકાનુલ મુકરબાન, જ્યારે તારી પાસે બે ફરિશ્તો આવે, તલકીનમાં છે કે નહીં, જયારે બે ફરિશ્તો આવે અને તને પૂછે તારો રબ કોણ છે, તારો દીન કોણ છે, તારો નબી કોણ છે, આ જવાબ આપ. એનું ફલસફો એ છે કે વારંવાર આપણે એમના મગજમાં નાખે છે, તું ડરી જાય તો ફિકર નહીં કર, આ વાત કે નજાત મળશે તને. આ તલકીનનો ફલસફો આ છે, કારણ કે ખોફ એટલું છે તારી માણસ ઉપર કે જબાન બંધ, અકલ કામ નહીં કરે, એની જબાન બંધ થઈ જાય છે. પણ આ જ હાલત પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જ્યારે સવાલ કર્યા, જવાબ આપવા માટે આપણે રિવાજ બયાન કરશું કે કેવી રીતે ખૌફ આવે છે, અને જે માણસ સારા હોય છે એને ખુદા કેવી રીતે મદદ કરે છે. કાલની સલમાનની હદીસ અડધી રહી ગઈ, આજે કમ્પ્લીટ કરવી છે આપણને. આજે કાંઈ પણ થઈ જાય, 1.5 કલાક પણ થાય, આ હદીસ કમ્પ્લીટ કરવી પડશે. બરાબર છે કે નહીં? જ્યારે અત્યારે આપણને વર્ણન કરવું છે કે જ્યારે મુનકર નકીર આવે છે માણસોની શું હાલત થાય છે. માણસ બે ગુરુના થાય છે, માણસ બે ગુરુના હોય છે. એક ગુરુ હોય છે કે જે ખુદાનો ફરમાબરદાર મુમિન મુઠી ખુદાની હલાલને હલાલ સમજવા વાળો, ખુદાનું હરામને હરામ સમજવા વાળો, પૂરી જિંદગી ખુદા માટે પસાર કર્યો, નેક અને મુત્તકી, એના માટે જ્યારે આવશે સવાલ કરશે, એક વખતે તો એ પણ ડરી જશે, એક વખતે તો એ પણ ખોફનાક થઈ જશે. કારણ કે ફિતરત છે, માણસ ફિતરતથી દૂર નથી જઈ શકતો. ફિતરત છે કે તમે ડરી જાઓ તો તમારી જબાન બંધ થઈ જાય, ડરી જાય છે, પણ પછી ખુદાની રહેમત સામે હાલ થાય છે. અને જ્યારે બધું જવાબ સવાલના જવાબ બરાબર આપી દીધા, એક મર્તબા રવાયત કીએ છે, મલક આ મુનકર અને નકીરના તેવર બદલી જાય છે. પહેલા સખ્ત, ખતરનાક, ખૌફનાક, જ્યારે જવાબ આપી દીધા નરમ પડી જાય છે, શાંત પડી જાય છે. કીધે આરામથી રે, તું બધા જવાબ આપી દીધો, તું ખુદાનો ફરમાબરદાર બનતો, તને ખૌફ કરવાની જરૂરત નથી. પછી રિવાયત બતાવે છે, તાબડતોબ જેવી રીતે એક્ઝામમાં પાસ થઈ ગયો, એને એને બેહિશના કપડા લાવવામાં આવશે. બેહિશ તે બરઝખી, પેરેડાઇઝ ઓફ ધ બરઝખ, બરઝખના જન્નતના કપડા લાવવામાં આવશે. સલાતીન અને સુલતાન જેવા કપડા પહેરાવવામાં આવશે. પહેરાવી દીધા એના પછી એના કબરને નૂરાની કરવામાં આવશે, શેન્ડેલિયર્સ. પછી એક તરફ પગથી પગના પાસેથી એક દરવાજો ખુલશે, કબરની વાત કરું છું, દરવાજો ખુલશે, એ જહન્નુમની દરવાજો છે, એનાથી એ જોશે. અને મને મુનકર અને નકીર કહેશે, જો ઓલી વસ્તુ જે જોયે છે તારા પગ પાસે, એ જહન્નમ છે, એ જહન્નમને જોશે, અઝાબ, સાપ, જે પ્રોબ્લેમ હમણાં આવશે, આઈ ડોન્ટ વોન્ટ ટુ એડવાન્સ માય ડિસ્કશન, જે પણ જોશે ખોફનાક થઈ જશે. ત્યારે કહેશે, તું બી નહીં, આથી તું બચી ગયો, અને કરીને દરવાજો બંધ કરવામાં આવશે. પછી માથા પાસેથી એક દરવાજો ખોલવામાં આવશે, જે બેહિશનો દરવાજો છે. અચાનક આ મરેલો માણસ, આ જનાઝા કે જેમાં રૂ નાખવામાં આવી છે, એક મર્તબા ઠંડી ઠંડી હવાનું અહેસાસ કરશે, જોશે આ શું છે, અરે અજીબ કૈફિયત, બાગ, મહેલ, દરખત, નદીઓ, રિવર્સ, બ્યુટિફુલ સીન્સ એન્ડ સીનરી, ઠંડી ઠંડી હવા. અને એક મર્તબા મુનકર અને નકીર કબરમાં ઇશારો કરશે કે રિવાયત બતાડે છે, પૂરી કબર એવી રીતે ફેલાઈ જશે, ઇલા મદ્દિન નજર, જ્યાં સુધી માણસની નજર જઈ શકે છે એની કબરને વસી કરવામાં આવે છે. પછી ઓલું 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 કે કઝિયો તમે સાંભળ્યા ના, અહમમુલ્લા અહમદ નરાકીમાં, કે અંદર જાય છે કબ્રસ્તાનમાં, પછી જુએ છે અચાનક ગાર્ડન છે, દરિયાઓ છે, નદીઓ છે, નેમાત છે, દરખતો છે, પરિંદાઓ છે, આ બરઝખ છે, અગર પાસ થઈ ગયા તો. પણ અગર પાસ નહીં થયા, આ આપણે સાંભળવું છે, વી નીડ યુનિક બોથ સાઇડ ઓફ ધ કોઈન, ઇઝન્ટ ઇટ, વી કેન જસ્ટ ટેક ધ હેડ્સ એન્ડ ગો અરાઉન્ડ. પણ રિવાયત કહે છે કે ખુદા ના ખાસ્તા, અગર એક માણસ ફેલ થઈ ગયો, જવાબ આપ્યો ગલત આપ્યો, એક આવાઝ આવશે કબરમાં, ખઝબ અબદી, મારો બંદો ઝૂઠ બોલે છે. કારણ કે જે માણસ ખુદાની પરસ્તીશ નહીં કરતો હોય, એને પૂછવામાં આવે મન રબ્બો, તો નહીં કહેશે ખુદા મારો, અલ્લાહ મારો રબ છે, એ કહેશે એક્સ વાય ઝેડ મારો રબ છે. ત્યારે ખુદાવંદે મુતઆલની આવાજ આવશે, ખઝબ અબદી, મારો બંદો ઝૂઠ બોલે છે. આ નિદા આવ્યું અને ખાટ બ્લાન્શ મુનકર નકીર કે છે, એક મર્તબા જયારે આ આવાજ આવશે, એક મર્તબા તેવર બદલી જશે, વધારે ખોફનાક બની જશે, વધારે ડરાવનો બની જશે. તું ખુદાનો દુશ્મન, સાંભળ્યો શું આવી આવાજ, તું ઝૂઠ બોલે છે, અત્યારે તું તૈયાર રહી જા શું થાય છે. એક મર્તબા રિવાયત કીએ છે, એને આગના કપડા પહેરાવવામાં આવશે, કપડા આગના બન્યા, એને પહેરાવવામાં આવશે, જેવી રીતે બદનમાં નાખ્યા એનું બદન સળગતો જશે, બળતો જશે, ચિલ્લાવતો જશે, પણ કોઈ મદદ કરવા વાળો નથી. એક મર્તબા મુનકર અને નકીરના હાથમાં એક ગુર્જ હશે. ગુર્જ એટલે એક પુરાના જમાનામાં જ્યારે જંગ કરતા હતા, તો એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક વેપન, જેને મોઢું આટલું લાંબુ અને એક હેન્ડલ હોય, લોહાનું હોય, જેને મારવા માટે કામ આવે છે. રિવાયત કહે છે કે જ્યારે ખુદાનો દુશ્મન જવાબ બરાબર નથી આપતો, યા કોઈ માણસ કે ખુદાનો નાફરમાબરદાર હોય, એને જ્યારે સવાલ પૂછવામાં આવે અને જવાબ નહીં આપી શકે. મુનકરન નકીર આ ગુર્જને ઉઠાવે છે, આગનો ગુર્જ એક માથા ઉપર મારે છે. રિવાયત કહે છે જ્યારે માથા ઉપર મારે છે એનાથી જે આગ નીકળે છે પૂરી કબ્ર આગથી પૂર થઈ જાય છે. આ દુનિયાની આગ નથી, દુનિયાની આગને 70 મર્તબા વોશ કરીને ઠંડુ કરીને આખરતની આગને 70 મર્તબા 70 ટાઈમ્સ આ પાણીથી ધોઈને એની હરારતને ઓછા કરીને દુનિયામાં મોકલાવ્યું છે કે જે આપણે ઘરમાં રાંધીએ છીએ. આપણી બહેનો જ્યારે રાંધે છે થોડું હાથ તપેલીમાં લાગી જાય છે, આ ચિલ્લાઈ ઉઠે છે, કાળું થઈ જાય છે. આ આખરતની આગ પૂરી કબ્ર આગથી ભરાઈ ગઈ. આ ચિલ્લાવે છે પણ મદદ કરવા વાળો કોઈ નથી. રિવાયત કહે છે કે આ ગુર્જ જે મારે છે માથા ઉપર એનું સંગીની એટલી છે, એટલું હેવી છે, એટલું ઇન્ટેન્સ છે કે અગર મક્કાના બહાર જેટલા પણ જેબાલ જેટલા પણ પહાડો ઉપર એક બાર મારવામાં આવે તો બધા રેઝા રેઝા થઈને પાવડર થઈ જાય. આવી રીતે 3 મર્તબા આ માણસના સર ઉપર મારવામાં આવે છે અને કહે છે કે આ એટલું સંગીન હોય છે. રિવાયતનો જુમલો અર્જ કરું છું, આ માર એટલો શદીદ હોય છે કે અગર કાયનાતના બધા માણસને જમા કરવામાં આવે, કાયનાતના બધા જિન્ન જમા કરવામાં આવે અને કહે કે એક હમલો બરદાસ્ત કરો નહીં કરી શકે. 3 મર્તબા આ માણસના સર ઉપર આવે છે. તમે સોચો એની શું હાલત, એક તરફ આગના કપડા, બીજી તરફ પૂરી કબરમાં આગ, પણ આ ખતમ નથી થતું. રિવાયત કહે છે જેવી રીતે આ માર પડે છે આગ કબરમાં બેસી ફેલાઈ જાય છે. એક મર્તબા ખુદાનો હુકમ આવે છે અને કબરના દરવાજામાંથી કબરના સાઈડમાંથી 99 ઝહેરીલા સાપો મોકલવામાં આવે છે. એક એક સાપ, તમે 6 ફીટ ની કબર માં 99 સ્નેક્સ અગર આવે તો શું માણસ ની હાલત થાય. એક સાપ આપણે જોઈએ એનું ડંક તો હટાવો, એનું બાઈટ તો હટાવો, એનું સ્ટિંગ ને મૂકો, જોઈને માણસ ડરી જાય. 99 સ્નેક્સ મોકલાવવામાં આવે છે. હરેક સ્નેક આ માણસ ના બોડી ઉપર ચડે છે, કોઈ સ્ટિંગ કરે છે, કોઈ બાઈટ કરે છે, કોઈ એને લપટે છે, એને સ્ક્વીઝ કરે છે. રિવાયત કહે છે જ્યારે આ કામ કરે છે ત્યારે માણસનું પૂરું જિસ્મ પારા પારા થઈ જાય છે, ગોશના ટુકડા ટુકડા થઈ જાય છે, એના હાડકા તૂટી જાય છે, ચિલ્લાવે છે વમા લહુમ મિન નસીરા, કોઈ મદદ કરવા વાળો નથી. રવાયત કહે છે આ સાપ એટલા ઝહેરીલા સાપ કે અગર એક કતરો ઝહેરનો અગર દુનિયામાં પડી જાય આ કબરના નીચે થાય છે કે નહીં? આ વાક્ય કબરના નીચે થાય છે. અગર એક કતરો આ ઝહેરનો, આ 99 સ્નેક માંથી એક સ્નેક નો એક કતરો રવાયત કહે છે જમીન ઉપર પડી જાય તો જમીન ઉપર ક્યારે એક ગ્રાસ નું બ્લેડ નહીં ઉડગે, બધાને જણાવી નાખે. 99 સ્નેક્સ આ માણસ ઉપર તૂટી પડે છે પણ નહીં કયો મને, મને નહીં પૂછો કે કેવી રીતે આ સાપ સાપ આ કેવી રીતે આ સાપ આગના વચ્ચે ઝળકતા નથી, બળતા નથી. આ બધા પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સેમ ગેમ છે. અઝાબ આખરતના સાપ પણ હશે, આગ પણ હશે. સાપ પણ કાટશે અને બાઈટ કરશે, આગ પણ જળાવશે. ન આગ સાપ થી ડરશે, ન સાપ આ સાપ આગ થી ડરશે. બધા સાયમલ્ટેનિયસલી આ મુર્દાર ઉપર તૂટ પડે છે. એક તરફ ખૌફ, એક તરફ આગ, એક તરફ સાપ. યતમલમલુ કતમલમુલ સલીમ, ઇમામ જ્યારે તડપતા હતા ને આ કારણ છે, એ જોયે છે કે શું થવાનું છે. વહુમ અનિલ આખરતે હુમ ગાફિલૂન, ગાફિલ થઈ ગયા આખરત થી, ગાફિલ થઈ ગયા. આ ચિલ્લાવે છે પુકારે છે પણ કોઈ મદદ કરવા વાળો નથી. અને જ્યારે આ પહેલી રાતની વાત કરું છું, જેવી રીતે પહેલી રાત ગુજરી જાય છે તાબડતોબ આ સિચ્યુએશન તબદીલ થઈ જાય છે બરઝખમાં, પછી જિસ્મે મિસાલીમાં રૂ નાખવામાં આવે છે અને પછી આ સાપ અને બિચ્છું અને જે પણ આવશે આપણે કાલે અને પરમ દિવસે જોશું. એક એક સ્ટેપ આખરતનું મોર સિવિયર દેન ધ પ્રીવિયસ સ્ટેપ. ખુદા કુરાન માં કહે છે વલકદ યસ્સરનલ કુરાન લિઝિક્ર, અમે કુરાન ને વાંચવા માટે આસાન કર્યું. ફહલ મિમ મુદ્દકીર, આયા કોઈ છે ઇબ્રત લેવા વાળો? આયા કોઈ છે સમજવા વાળો કે ફકત હું જે કુરાનમાં કહું છું સાંભળો છો અને બંધ કરીને મૂકી દો છો? આયા તમને બીક નથી લાગતી? આયા તમને ખોફ નથી લાગતી? આયા દુનિયા તમને આટલું ઘેરાવી લીધું છે કે આખરત અને મારા વાદાથી અને મારા આઝાદથી તમે અમાનમાં સમજો છો? પણ આ થાય છે. અને આપણને સલમાનની હદીસ કમ્પ્લીટ કરવી છે. સલમાન કહે છે, જેવી રીતે રૂમાન બહાર જાય છે, મુનકરને નકીર આવે છે, અજીબ હાલત છે, હું જયારે જોઉં છું ભયભીત થઈ જાઉં છું, ખોફનાક થઈ જાઉં છું. મને પૂછે છે, તારો રબ કોણ, તારો દીન કોણ, તારો નબી કોણ, તારો ઇમામ કોણ? મને બધું ખબર છે પણ હું બોલી નથી શકતો. અને બોલતો જાય છે અને મારું ડર વધતો જાય છે. ઓલો મુર્દાર કહે છે, બોલતો જાય છે, ડરાવતો જાય છે અને મારું ડર વધતો જાય છે. જે હું યાદ કરેલો, જે તલકીનમાં મને કહેવામાં આવ્યું, એ પણ ભૂલી ગયો. હું સોચું આજે તો ગયા કામથી, આજે આપણી નવા, આજે આપણે ગયા કામથી, કારણ કે આ માણસ અત્યારે મને મૂકવા વાળો નથી. હું લાચાર બેબસ એક મરતબા ખુદા તરફ મુતવજ્જે, એ પરવરદિગાર તું મારી મદદ કર. આ જયારે કીધું, એક મરતબા ખુદાની રહેમત શામિલ હાલ હું જોઉં છું કે મારું ખોફ શાંત થઈ ગયો, મારી બેચેની શાંત થઈ ગઈ, હું સોચી શક્યો, મારી જબાન હરવા માંડી. ખુદાની રહેમત, સુકૂન નાઝિલ કર્યો, કામ નાઝિલ કર્યો, ટ્રેન્કિલિટી નાઝિલ કર્યો. હું કેવા ગયો એને? તું મને પૂછે છે, ખૂબ, હું તને જવાબ આપું છું. મારો ખુદા અલ્લાહ છે, મારો દીન ઇસ્લામ છે, મારો નબી નબી છે, મારો ઇમામ અલી છે, ગાગીના 11 છોકરાઓ આ છે, તે છે, તે છે. જયારે પછી ગયું, જયારે પછી ગયું, કીધું તું બહુ ફાઇન કર્યો છે, પણ હું જોઉં છું કે એના હાથમાં એક લોહાનો એક સરિયો છે, પણ એટલો મોટો અને એટલો ભારી. મને બીક લાગતી હતી, એ મને આનાથી મારે નહીં. હું જોઉં છું એટલો ભારી કે અગર જીન અને ઇન્સ પણ આવે એને હડાવવાની કોશિશ કરે નહીં હડી શકે. એ કીધું, ખબર છે કેના માટે છે? દુશ્મન અને ખુદા માટે છે. અને પછી એક આવાજ આપે છે, એક ચિલ્લાવે છે, કીધું એવું ચિલ્લાવાની આવાજ કે અગર માણસ દુનિયામાં સાંભળી લે, ફકત સાંભળીને માણસ મરી જાય. તમે અગર કુરાનની ગુઝશતા અકવામની લાઈફ હિસ્ટ્રી પણો, કૌમે લૂત, કૌમે સમૂદ, કૌમે આદ, તમે જોશો કે ઘણા બધા કૌમનું ઘણા બધા કૌમના જે સત્યાનાશ જે થયું છે, એનાહિલેશન જે થયું છે, ખતમ કરવામાં આવ્યું છે. અઝાબ કઈ નહોતો, પથ્થર નહીં પડ્યા, આગ નહીં આવ્યો, હાજર જિબ્રાઇલ આવ્યા, એક જોરથી ચીખ મારી, પણ એ ચીખ એવી કે જેના કાનમાં જાય મરી જાય. સલમાન નો ફ્રેન્ડ કહે છે, એક ચીખ મારી, મારા કાનના પડદા ફાટી ગયા, કે અગર આ ચીખ દુનિયામાં માણસ સાંભળી લે, જેના કાનમાં ચિલ્લાવાની આવાજ મુનકર અને નકીર ની જાય, મરી જાય. પણ એ જ કે કીધું ખુદાની રહેમત, આવ્યો સવાલ કર્યો, ખૌફ જદા થયો, એના પછી ખુદાની રહેમત આવી, શાંત થયો, દિમાગ કામ આવ્યું, જબાન ખુલી, જવાબ આપ્યો, ખુશ થઈ ગયો. રવિશ નરમ પડ્યું, કિરદાર નરમ પડ્યું, રફતાર નરમ પડી. કીધું તું આરામથી બેસ, અત્યારે હું તને કહું કે તારા આખરતમાં શું છે. જન્નતના બાગ દેખાડવામાં આવ્યા, કબર નુરાની થઈ ગઈ, કબરને વસી કરવામાં આવ્યું. એન્જોય કર, કારણ કે તું જિંદગી બહુ સારી રીતે બસર કર્યો છે. આ કહીને મુર્દાર શાંત થઈ જાય છે, શાંત બેસી જાય છે, કઈ કહેતો નથી. સલમાન સમજી જાય છે આની વાત પૂરી થઈ ગઈ. અસબગ ઇબ્ને નબાતા નકીએ છે, અસબગ મને જે છે આ તખ્ત ઉપાડીને નીચે રાખ. એમને ખબર છે તખ્ત ઉપર હતા સલમાન, યાદ છે ને? એક દિવસમાં તો નહીં ભૂલો તમે. તખ્ત ઉપર હતા, નીચે મૂકો, નીચે મૂક્યા. એક વખત અસબગ ઇબ્ને નબાતા કહે છે, સલમાન આસમાન તરફ જોયા, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ન મુહમ્મદ રસૂલુલ્લાહ, અશહદુ અન્ન અલિયા વલીઉલ્લાહ. એ પરવરદિગાર, સલમાન ને તારી રહેમત તરફ લઈ જા. સલમાન તારા રહેમત નો ફકીર છે. જુમલો અદા થયા, સલમાન દુનિયાથી ચાલ્યા ગયા. પણ આ હદીસ અહીંયા ખતમ નથી થતી, કારણ કે એનું એન્ડ ઇમામ અલી થી મનસૂબ છે. એક અજીબ મોજીઝો ઇમામ દેખાડે છે. આજનો ટાઈમ નથી, કારણ કે આપણું ડિસ્કશન મુનકર અને નકીર અને અઝાબની વાત છે. અગર મોકો મળશે ઇન્શાઅલ્લાહ શબે જુમાની મજલિસમાં, અગર મોકો મળે, કમિટમેન્ટ નહીં, પ્રોમિસ નહીં, પણ અગર ટાઈમ મળ્યું તો આ એન્ડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. શું થાય છે, સલમાન કેવી રીતે દફન કરવામાં આવે છે અને ઇમામ શું મોજીઝો દેખાડે છે, આપણે ઇન્શાલ્લાહ ડિસ્કસ કરશું. પણ હાલત આ છે કે જ્યારે મુનકર અને નકીર આવે છે અને અઝાબ કરે છે, અઝાબ કર્યા પછી તમે વારંવાર કહું છું, આ ઇન્સાનનું જે જર્ની છે માના શિકમથી નીકળીને કયામત સુધી, હર એક મંઝિલ, આવતી મંઝિલ ગુઝસ્તા મંઝિલ કરતા વધારે સખ્ત, દુનિયાની મંઝિલ શિકમની મંઝિલ કરતા વધારે સખ્ત, મલકુલ મૌત અને રૂહ કબ્ઝની મંઝિલ દુનિયાની મંઝિલ કરતા વધારે સખ્ત, મુનકર અને નકીરના સવાલ મલકુલ મૌતના રૂહ કબ્ઝ કરવાથી સખ્ત, અને પછી અઝાબે કબ્ર ની સખ્તી મુનકર અને નકીરના અઝાબ કરતા સખ્ત. ઇન્શાલ્લાહ સે કાલે અને પરમ દિવસે, હજી 3 દિવસ છે, બરદાશ્ત કરવું જ પડશે. ના હું ક્યાંય જઈ શકું ને તમે ક્યાં જઈ શકો, સાંભળવું તો છે. પણ મસલો એ છે કે હું તમને એક નાનકડું ટ્રેલર આવતી બે મજલિસનું કહું કે જ્યારે માણસ, હું તમને કીધું જો આ પ્રોબ્લેમ છે મારું, ક્યારેક ક્યારેક એવી વસ્તુઓ સાયમલ્ટેનિયસલી થતી હોય છે કે હું નાચાર છું, લાચાર છું, મજબૂર છું કે એક પછી એક બયાન કરું. એક સાથે તો બયાન નથી કરી શકતો, એ તો ઇમામે માસૂમ છે કે એક સાથે 40 માણસ સાથે એક એક કરીને ડાયરેક્ટલી સાયમલ્ટેનિયસલી વાત કરી શકતા હતા. ઇમામ અલી અલૈહિસલામ માટે કહેવામાં આવે છે 40 માણસ બેસેલા હોય એ એક એક સાથે વાત કરે સાયમલ્ટેનિયસલી, અને જે પોતે એક એક ઇન્ડિવિજ્યુઅલી પોતાના જબાનમાં વાત કરે. પણ આપણે તો આ ઇજાઝ નથી કરી શકતા, આ તો તૈયુલ લિસાન છે, આ તો કોઈ ઇમામ અલીનું મોજીઝો છે. પણ જ્યારે આ તો આપણે અહીં સુધી પહોંચી ગયા કે માણસ મરી ગયો, રૂહ કબ્જ થઈ ગઈ, કબરમાં નાખવામાં આવ્યું, રૂમાન અને મુનબ્બે આવ્યા, મુનકર રકીબ અને અતીદ આવ્યા, મલક મુનકર અને નકીરનું પતી ગયું, અઝાબનું પણ તમે સાંભળી લીધા. અત્યારે થાય છે સ્ટાર્ટ અઝાબે કબ્ર. પણ અઝાબે કબ્ર અંદર જાવા પછી, પણ અંદર જવા માટે આ કબર, એક એક માણસની કબર તયશુદા છે, ક્યાં તમે મરવા વાળા છો અને ક્યાં હું મરવા વાળો છું, બધું ડિસાઇડેડ છે, ખુદાના ઇલમમાં છે. કબર પણ જાણે છે કે આ માણસ મારામાં આવવાનો છે. રિવાયત બતાવે છે પેલા ઇમામની કે હર રોજ એક કબર માણસને પુકારે છે કે હું પેલી મજલિસ, અના બૈતુલ ગુર્બ વના બૈતુલ વશ વના બૈતુલ દૂધ વલ હવામ, હું ગુરબતનું ગુરબતની જગ્યા છું, હું વહેશતની જગ્યા છું. પણ આ જ્યારે થાય છે, રિવાયત કહે છે જ્યારે એક સારો મોમિન, ખુદાનો ફરમા બરદાર બંદો જ્યારે જમીન ઉપર ચાલે છે તો કબર પુકારે છે, એ શખ્સ હું તારી માટે મુશ્તાક છું, તું મારી ઉપર ચાલે છે, મારી ઉપર રહેમ કરે છે, તારો એહસાન મારા ઉપર કે તું ખુદાનો બંદો મારી ઉપર ચાલે છે, હું તારા માટે મુશ્તાક છું, તું મારી પાસે આવ, જ્યારે તું મારી પાસે આવશે હું તારી ખૂબ ખિદમત કરીશ. જેવી રીતે આની જ રીતે જ્યારે કોઈ ગુનેગાર જમીન ઉપર ચાલે છે તો આ જમીન કહે છે, એ ખુદાનો દુશ્મન તું મારી ઉપર ચાલે છે, તારા એક એક કદમ મારા માટે અઝાબ છે. આપણે નથી સમજતા, પણ દુનિયામાં એક એક વસ્તુ ખુદાના નિસ્બત વાત કરે છે, જિકર કરે છે. ઓલી હદીસ તમે સાંભળ્યા સલમાનની, જ્યારે માણસ આવે છે કે જે ફ્રાઈડેના પરિંદાનો જિકર આ છે, આ આપણે સાંભળી શકે છે, સમજી શકે છે, પણ આ રિયાલિટી છે, આપણે નથી સમજતા. આ જમીન કહે છે, એ ખુદાનો દુશ્મન તું મારી ઉપર ચાલે છે, હું વેટ કરું છું, તું મારી ઉપર ચાલે છે, એક એક કદમ તારો મારા ઉપર અઝાબ છે, હું વેટ કરું છું, તું મારા અંદર આવી જા, હું તને મજો અને મજા ચખાડીશ કે હું સુખ છું. અને જ્યારે માણસ મરી જાય છે અને કબરમાં જાય છે, કબર કહે છે, હું તને વારંવાર કહેતી હતી મારામાં આવશે તો બહુ ખરાબ થશે, અત્યારે તું આવી ગયો, હું તને દેખાડીશ કે તારી સાથે શું સલૂક કરીશ, આજથી મારો પ્રોગ્રામ સ્ટાર્ટ. પણ આપણું પ્રોગ્રામ કાલે ને પરમ દિવસે સ્ટાર્ટ. યહી તો મોત કી મંઝિલ હૈ કે બાર બાર કહા જાતા હૈ. یاد کرو موت کو، اپنے اموات کو یاد کرو، رحم کرو اموات پر. مگر کیا ہم عبرت لیتے ہیں؟ شب جمعہ بس صرف ایک دن ہے ہمارے مرحوموں کے لیے. ہم خود، آپ سوچئے، میں سوچ رہا ہوں، کتنی بار ہفتے میں، کتنی بار مہینے میں ہم اپنے مردوں کو، اپنے مرحوموں کو یاد کرتے ہیں؟ جب میں اور آپ اپنے ماں باپ کو یاد نہیں کرتے تو کیسے توقع رکھ سکتے ہیں ہم اور آپ کہ ہمارے بچے ہمیں یاد کر سکیں؟ ارے ہمارے ماں باپ کے لیے نہیں تو کم سے کم خود کے لیے پریشان ہو اور بچوں کی تربیت اس طرح کرے. کتنا ٹائم لگتا ہے تربیت کرنے، مجھے بتائیے. یو جسٹ نیڈ ا ریزولو، یو جسٹ نیڈ این ایپلیکیشن. اٹس ناٹ جسٹ اسٹڈیز، اسٹڈیز از ویری امپورٹنٹ اینڈ آئی ول کم ٹو دیٹ آن ایجوکیشن. پر تمہیں بچوں نے تربیت آخرت نہ حساب سے کرو، بچے کی تربیت آخرت کے حساب سے کری. کتنا ٹائم لگتا ہے آپ مجھے بتائیے، کتنا ٹائم لگے گا اگر ہر وقت آپ ایک گھر میں برنامہ بنا دیے، دستور بنا دیجئے، جب بھی کھانے پر بیٹھے یا ناشتے کے وقت یا دوپہر کے وقت یا رات کے وقت، ہر وقت ایک لقمہ لینے سے پہلے پورا گھر ایک فاتحہ مرحوموں کے لیے پڑھ لیں. سیلفش ہو جائیے اگر جو آپ کو سخی نہیں بننا ہے تو، اگر تو ماں باپ اپنے یاد نہیں آتے کم سے کم اپنے لیے تیاری کر جائیے. میں اپنے آپ سے کہہ رہا ہوں، آپ سے نہیں کہہ رہا، آپ ماشاءاللہ وارستہ ہے. میں اپنی بات کرتا ہوں، شیخ اپنے بچوں کو تو نہیں سکھا سکتا. اگر تو اپنے باپ دادا کو یاد نہیں کر سکتا ہے تو کم سے کم اپنے بچوں کو سکھا کہ کم سے کم جب تو مر جائے اور اس کی عادت ہو کہ جب بھی کھانے پر بیٹھے ایک فاتحہ دے مرحوموں کے لیے، تو مر جائے گا، تیرے اعمال نہیں ہے کچھ، کم سے کم تیرے بچوں کے فاتحے کام آئیں گے تجھے. کیا ہم اتنا نہیں کر سکتے؟ مگر نہیں، ہمارا ذہن اس طرف نہیں جاتا. میں اپنی بات کرتا ہوں، شیخ آپ کا ذہن اس طرف نہیں جاتا کیونکہ دنیا میں اتنا مصروف ہے کہ کھاتے ہو تو ٹی وی چالو، کھاتے ہو تو ڈی وی ڈی چالو. برنامہ بنانے میں کتنا ٹائم لگتا؟ ایک پانچ سال کا بچہ، چھ سال کا بچہ، دو مہینے تین مہینے میں عادت ہو جائے گی. پھر انسان مر جائے تو وہ بڑا ہوگا تو روز دن میں تین بار لقمہ لینے سے پہلے آپ کو فاتحہ بھیجے گا. آپ کی نماز شاید کام نہیں آئے، اپنے آپ سے کہہ رہا ہوں، میری نماز مجھے شاید کام نہیں آئے، میرے روزے مجھے کام نہیں آئے، لیکن کم سے کم میرا بیٹا جو مجھ سے فاتحہ پڑھے گا وہ تو کام آئے گا. مگر ذہن وہم عن الآخرت ہم غافلون، غافلن ہم غافل ہیں آخرت سے. مگر یہ صرف ہماری قضیت ہے، ہماری حالت ہے. کچھ افراد ایسے ہوتے ہیں کہ تربیت اس طرح ہوتی ہے کہ ان کے 13 برس کے بچے اور ہمارے 13 برس کے بچے زمین آسمان کا فرق. کیونکہ ہمارے 13 برس کے بچوں کو پوچھے کہ آپ کو کیا پسند ہے تو وہ کہیں گے ٹی وی ڈی اور ویڈیو. مگر ایک ایسے بچے بھی ہوتے ہیں کہ جب پوچھا جائے کیف عندک الموت، کہ موت تمہارے نزدیک کس طرح ہے، تو کہے احلا من الاصل، شہد سے زیادہ گوارا، شہد سے زیادہ شیریں. قاسم حسن علیہ السلام کا یتیم، یہ ہے تربیت. کہ جب ایک گھر میں آخرت بین ماحول ہو تو اس کے بچے بھی اسی طرح نکلتے ہیں. 13 سال کی عمر ہے کیا؟ مجھے بتائیں کیسی عمر ہے؟ کیا آپ اس کو میچورڈ کہیں گے؟ یہ درمیان ہے میچورٹی کے بیچ میں اور بچپن، عجیب ماحول ہے یہ، سمجھ کے باہر ہے ہمارے کہ 13 سال کا بچہ اس انداز کی معرفت رکھ سکتا. مگر یہ ہے تربیت، ہے نظریے کی اپلیکیشن اور ریزولو. لیکن آج ہمیں قاسم پر رونا ہے، سانس کی شب آ گئی اور آج یہ سانسوی کی شب صرف قاسم کی مناسبت نہیں رکھتی، یہ سانسوی کی شب ایک عظمت رکھتی ہے. ہمارے نزدیک عظمت خیمے حسین میں العطش، کیونکہ آج 7 محرم کو پانی بند کر دیا گیا. اور کس انداز میں بند کر دیا گیا پتا ہے آپ کو؟ ارے اس انداز میں بند کر دیا گیا کہ حکم صادر ہوا کہ کربلا کے جانور پانی پی سکتے ہیں، کربلا کے پرندے جا پانی پی سکتے ہیں، کربلا کے گھوڑے پانی پی سکتے ہیں، سکینہ پانی نہیں پی سکتی، اصغر کو پانی نہیں ملے گا. 7 محرم کو پانی بند ہو چکا، مگر یہ بات اب اور شدت پکڑے گی. ایک مرتبہ دن گزرتے جاتے ہیں, وہ رات آتی ہے جس کو شب عاشور کہا جاتا ہے. ایک مرتبہ آدھی رات کے بعد حسین نے اپنے اصحاب کے مجمع کو جمع کیا. وہ قضیہ تو ہم بیان نہیں کرتے ابھی کہ بچی کو بجھایا کوئی نہیں گیا, مگر ایک مرتبہ وہ واقعہ ہو جاتا ہے. تمام اصحاب کو امام جمع کرتے ہیں اور ایک ایک کا نام فہرست میں سے پڑھ کے سناتے ہیں. فہرست شہادت کی فہرست ہے, سب بیٹھے ہیں. حبیب تمہارا نام ہے فہرست میں, مسلم ابن اوسجا تم بھی شہید ہوگے, ارے زین تم بھی تو ہو, جان میرے غلام تم بھی ہو شہیدوں میں سے. ایک ایک کا نام پکارتے گئے. جب پوری فہرست ختم ہو گئی, جب ایک عالم سکوت تھا, ایک کنارے سے ایک چھوٹے بچے نے آواز دی, یا اماہو انا, اے چچا میں کون؟ ارے قاسم حسن کا یتیم, سب کا نام سنا اپنا نام نہیں سنا. پوچھا چچا جان کیا میں شہید نہیں ہوں گا؟ دیکھا, ارے قاسم یہاں ہوں بیٹا, 13 سال کا بچہ. تم شہادت کی بات کرتے ہو مگر تمہیں پتا ہے موت کس کو کہتے ہیں؟ کیف عندک الموت, بس وہی جملہ, میرے نزدیک موت شیری ہے اصل سے زیادہ, شہد سے زیادہ. ایک مرتبہ روایت کہتی امام نے قاسم کو گلے سے لگا دی. ارے بیٹا قاسم تم بھی یقیناً شہید ہوگے, اور سنو تمہارے ساتھ ساتھ تمہارا جو 6 مہینے کا اصغر بھیا ہے وہ بھی شہید ہوگا. ارے جیسے سننا تھا, ایک مرتبہ قاسم کے تیور بدلے, انگڑائی لی, ارے چچا اصغر تو گہوارے میں ہے, کیا اشکیا خیمے کی طرف آئیں گے؟ ارے ہاشمی خون ہے نا, غیرت تو جواب دے گی. کہتے نہیں بیٹا, قاسم بیٹا نہیں, میں اصغر کو لے جاؤں گا. بات تمام, روز عاشور جنگ شروع ہوتی ہے. ایک ایک کر کے تمام اصحاب جاتے ہیں, شہید ہو کر آتے ہیں, جاتے ہیں شہید ہو کر آتے ہیں. ایک مرتبہ باری آئے حسین کے لخت جگروں کی, بنی ہاشم کی. بار بار قاسم جاتے, چچا جان قاسم کو مرنے کی اجازت دے, اور بار بار حسین کا ایک ہی جملہ, قاسم میں تمہیں نہیں بھیج سکتا. قاسم پوچھتے مگر چچا کیوں؟ حسین کہتے ارے قاسم تم میرے بھیا حسن کی نشانی ہو, تم میں سے میں اپنے بھیا کی حسن کی خوشبو محسوس کر رہا, تمہیں جانے نہیں دے. بار بار جاتے نہ سنتے, پھر آتے. ایک مرتبہ اپنے خیمے میں بیٹھے ہیں پریشان, اب چچا کو سمجھائے تو کیسے سمجھائے؟ اماں فروہ آتی ہے, ارے بیٹا قاسم تم گئے نہیں مقتل نے؟ ہاتھوں کو جوڑا, اماں چچا جانے کی اجازت نہیں دیتے, چچا مرنے کی اجازت نہیں دیتے, پریشان ہوں, منانا چاہتا ہوں, نہیں مانتے. ایک مرتبہ ام فروہ کو یاد آتا ہے, ارے آقا حسن نے ایک تعویذ جو باندھا تھا, ارے قاسم یاد آیا, کہا تھا جب بڑی آفت آ پڑے اس تعویذ کو کھولنا, ارے آج اس سے بڑی کون سی مصیبت؟ ارے حسین زہرا کا لخت جگر نرغے آدھا میں گھرا ہوا, ذرا تعویذ کو نکالنا. پاسینوں کو آستین کو الٹا, تعویذ کو نکالا, کھولا, ارے حسن کا خط ہے اپنے بیٹے قاسم کے نام. بیٹا قاسم اگر ایک وقت آ جائے کہ کربلا میں میرا بھیا حسین نرغے آدھا میں گھر جائے, اپنے آپ کو قربان کر دینا میری جانب سے. ارے دیکھا, ایک مرتبہ خوشی کی لہر دوڑتے ہوئے گئے حسین کے خیمے میں, اے چچا اب تو اجازت دینی پڑے گی, اب تو اجازت دینی ہوگی. حسین نے پوچھا کیا بات ہے؟ کہا بابا کا خط ہے. ایک مرتبہ خط کو دیکھا, ارے بھیا کی تحریر, فلیش بیک, بچپنا یاد آ گیا. ارے دونوں بھائی کھیلا کرتے تھے, حسین کی, حسین اور حسن رسول کی پشت پہ, کبھی پشت پہ, کبھی گردن میں, کبھی گودی میں, کبھی زلفوں سے. مگر ایک وہ زمانہ تھا, آج ایک زمانہ, وہاں رسول تھے یہاں فوج یزید. دیکھا آنکھوں سے آنسو جاری, بھیا کی تحریر نہ انکار کر سکتے نہ روک سکتے. ایک مرتبہ زینب کو پکارا, بہن زینب یہاں آنا.
بہن زینب ذرا یہاں آنا, میرا صندوق چا لے آنا. زینب ایک چھوٹا سا صندوق جا لاتی ہے, امام خود اپنے ہاتھ سے کھولتے ہیں, نکالا. ارے اماما, امام حسن کا اماما نکالا, امام حسن کا رضا نکالی, ایک مرتبہ حسن کے سر پر ڈالا, رضا پہنائی. ارے میرے حسن کے لال, باہر اٹھا کر لے گئے, گھوڑے پر بٹھایا, ایک مرتبہ کہا ارے میرے بھائی کی نشانی, خدا حافظ. حسن چلے. اب ایک جملہ سنیے گا, ایک جملہ سنیے گا. یہ لاسٹ تین چار راتیں ہیں, آرام سے بے چینی سے اپنے آپ کو گریے میں مصروف کریے. امام حسین نے ایک مرتبہ حسن کے لال کو گھوڑے پر بیٹھایا. جیسے قاسم باہر نکلے, حمید ابن مسلم کہتا ہے میں نے دیکھا ایک مرتبہ اچانک ایسا کوئی بچہ نکلا, مجھے لگا کوئی چاند کا ٹکڑا خیمے سے نکلا ہے. ارے نہیں سمجھے آپ, ارے دشمن کہتا ہے چاند سا ٹکڑا تو ماں کی نظر میں کیا ہوگا. ارے فم فروا, حسن نے قاسم نکلا ہوگا, مسلم حمید ابن مسلم کہتا ہے چاند. ارے ام فروا کے دل پر کیا گزر رہی. حسن کا لال جاتا ہے, قاسم جاتے ہیں, جنگ میں مصروف ہوتے ہیں, ایک سپاہی سردار کو مارتے ہیں, اس کے چار بیٹے کو جہنم میں کرتے واصل کرتے ہیں, جنگ کرتے ہیں مگر ایک مرتبہ گھیرے میں آ گئے. ایک شکی نے تلوار اٹھائی, سر پر وار کیا, ارے قاسم اوندھے منہ زمین پر گرے, آواز دی یا اما ہو ادرکنی, اے میرے چچا میری مدد کو آؤ, اے چچا قاسم کی مدد. حسین کی کیفیت, ارے بھائی حسن کا بیٹا پکار رہا ہے. روایت کے جملے, مقتل کے جملے. ایک مرتبہ حسین نے کہا عباس چلو, اکبر چلو. روایت کے جملے, امام حسین اس طرح لپکے جیسے کہ روایت کے جملے ہے جیسے ایک شکاری باز لپکتا ہے, آگے دوڑتے ہیں. اب قاسم کے پاس جاتے ہیں, تلوار کو اٹھاتے ہیں, ایک وار کرتے ہیں. وہ شکی جو یہاں قاسم کے سر پر وار کیا, ہاتھ کٹ گیا. جیسے ہاتھ کٹا ایک مرتبہ پکارا, اے میرے دوستو میری مدد کو آؤ, اے میرے دوستو میری مدد کو آؤ. پتہ ہے کیا ہوا, ایک کوہرام برپا ہو گیا, یہاں کی فوجیں وہاں, وہاں کی فوجیں یہاں. قاسم کہاں, زمین کربلا پر, کہاں گھوڑوں کی ٹاپوں کے نیچے, یہاں کے گھوڑے وہاں, وہاں کے گھوڑے یہاں. ارے امام زمانہ زیارت ناحیہ میں کہتے ہیں میرا سلام کربلا کے اس شہید پر, میرا سلام کربلا کے اس شہید پر جس کی سیدھی بازو کی فصلیاں الٹے بازو, یہاں کی فصلیاں یہاں. ارے ہائے میرا قاسم, ہائے قاسم. ایک مرتبہ حسین پہنچتے ہیں, اے میرا قاسم. ارے منظر سمجھیے گا, جیسے کوئی گھوڑا حسن کے لال کے پیٹ پر قدم رکھتا, بار بار پکارتے اے چچا, اے چچا. ایک مرتبہ چچا کی آواز خاموش, حسین پہنچتے ہیں, ارے میرے بھتیجے. اتنی بار پکارا حسین مدد نہ کر سکے, لاشے کو لیا, قاسم چلے, ماں لاشے کو اٹھایا خیمے میں لے گئے. جیسے خیمے میں لے گئے, بس کچھ ہی جملے, مصائب تمام. فروا نے دیکھا, اب جب گھوڑوں کے ٹاپوں کو دیکھا, ایک مرتبہ بے اختیار کہہ دی اے میرے گل بدن قاسم, ننا جسم گھوڑوں کے ٹاپے. بس ایک مرتبہ قاسم شہید, سے پہر آئی حسین شہید, سے پہر تمام شہید ہو گئے. جیسے سب شہید ہو گئے, کچھ دیر بعد آخری جملے مصائب تمام, مجلس تمام. آخری جملے, ایک مرتبہ جب سب شہید ہو گئے, فضا دوڑتی ہوئی زینب کے پاس آئی. شہزادی غضب ہو گیا,
شہزادی غضب ہو گیا. زینب کہتی اب کیا باقی رہ گیا, ارے میرا عباس چلا گیا, میرا بھیا چلا گیا, اب کیا غضب. کہتی نہیں, ایک بڑی مشکل نالے بندی ہو رہی, گھوڑوں کے پیروں میں لوہے کے پیر لال ڈالے جا رہے, لاشیں پامال ہونے والے ہیں, آقا کا لاشا پامال ہونے والا ہے. ارے میں کہوں گا فضا ذرا آہستہ بولنا, ام فروہ سن نہ لے, برداشت نہ کر سکے گی. ارے جیتے جی قاسم کا لاشا پامال, مرنے کے بعد بھی پامال ہو گیا. اے میرا قاسم, اے میرا گل بدن, وا قاسما وسيعلم الذين ظلموا اي منقلب ينقلبون. ما سمعت.